क्रमांक 151।
आवो उत्तम योग फरी क्यारे मळशे, निगोदमांथी निकळीने त्रसपणું પામવું એ ચિંતામણી તુલ્ય દુર્લભ છે, તો મનુષ્યપણું પામવું, જૈન ધર્મ મળવો એ તો મહાદુર્લભ છે, પૈસો ને આબરૂ મળવા એ દુર્લભ નથી। આવો ઉત્તમ યોગ મળ્યો છે તે લાંબો કાળ નહીં રહે, માટે વીજળીના ઝબકારે મોતી પુરવી લેવા જેવું છે। આવો યોગ ફરીથી ક્યારે મળશે? માટે તું દુનિયાના માન સન્માન ને પૈસાનો મહિમા છોડીને, દુનિયા શું કહેશે તેનું લક્ષ્ય છોડીને, મિથ્યાત્વને છોડવા એકવાર મરણીયો પ્રયત્ન કર। ક્રમાંક 152।
જેમ લૌકિકમાં મોસાળના ગામના કોઈ મોટા માણસને મામો કહે છે, પણ તે સાચો મામો નથી, કહેવા માત્ર કેણો મામો છે, તેમ જેને આત્માની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા રૂપ નિશ્ચય ધર્મ પ્રગટ્યો હોય તે જીવના દયાદાનાદિના શુભ રાગને કહેણા મામાની જેમ વ્યવહારે ધર્મ કહેવાય છે, એમ ધર્મના કથનના નિશ્ચય વ્યવહાર એ બંને પડખા જાણવા તેનું નામ બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે। ત્યાં વ્યવહારને અંગીકાર કરવાની વાત નથી, ઘીનો ઘડો કહેતા ઘડો ઘીનો નથી પણ માટીનો છે, તેમ વ્રતાદિને ધર્મ કહેતા વ્રતાદિના શુભ રાગ પરિણામ ધર્મ નથી પણ આશ્રવ છે, કહેવા માત્ર ધર્મ છે। આમ જાણવું તેને ગ્રહણ કરવું કહ્યું છે। જ્યાં વ્યવહાર નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન હોય ત્યાં એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ જાણવું। બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ભ્રમરૂપ ન પ્રવર્તવું। પંડિત ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહ્યું છે ને, પ્રશ્ન, જો એમ છે તો જીન માર્ગમાં બંને નયોને ગ્રહણ કરવાનું કયું છે એ કેવી રીતે? ઉત્તર, જીન માર્ગમાં ક્યાંક તો નિશ્ચય નયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને તો સત્યાર્થ આમ જ છે એમ જાણવું, તથા ક્યાંક વ્યવહાર નયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને આમ છે નહીં, નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ જાણવું। આ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે, પરંતુ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી આમ પણ છે ને આમ પણ છે એમ ભ્રમરૂપ પ્રવર્તવા વડે તો બંને નયોને ગ્રહણ કરવાનું કહ્યું નથી। ક્રમાંક 153। પ્રત્યેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી છે, જીવ જીવના દ્રવ્ય ગુણ પર્યાયથી છે, અને અજીવ અજીવના દ્રવ્ય ગુણ પર્યાયથી છે। આ રીતે બધાએ દ્રવ્યો પરસ્પર અસહાય છે, દરેક દ્રવ્ય સ્વસહાય છે તથા પરથી અસહાય છે, દરેક દ્રવ્ય કોઈ પણ પરદ્રવ્યની સહાય લેતું પણ નથી તથા કોઈ પણ પરદ્રવ્યને સહાય દેતું પણ નથી। શાસ્ત્રમાં પરસ્પરોપગ્રહો જીવાનામ કથન આવે છે, પરંતુ તે કથન ઉપચારથી છે, તે તો તે પ્રકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા માટે છે। તે ઉપચારનું સાચું જ્ઞાન વસ્તુ સ્વરૂપની મર્યાદા સમજવામાં આવે તો જ થાય છે, અન્યથા નહીં। ક્રમાંક 154। એક જીવ
નિગોદથી નીકળીને મોક્ષ માર્ગમાં આવ્યો તે પોતાના ચારિત્રાદિ ગુણની ઉપાદાન શક્તિથી જ આવ્યો છે, તથા એ જ રીતે પોતાના ભાવકલંકની પ્રચુરતાના કારણે નિગોદમાં રહ્યો છે. બંને દશામાં પોતાનું જ સ્વતંત્ર ઉપાદાન છે, તેમાં નિમિત્ત કર્મ વગેરે અકિંચિત કર છે. ક્રમાંક 155. નિમિત્તની પ્રધાનતાથી કથન તો થાય, પરંતુ કાર્ય કદી પણ નિમિત્તથી થતું નથી. જો નિમિત્ત જ ઉપાદાનનું કાર્ય કરવા માંડે તો નિમિત્ત જ સ્વયં ઉપાદાન બની જાય. એટલે કે નિમિત્ત નિમિત્ત રૂપે નહીં રહે અને ઉપાદાનનું સ્થાન નિમિત્તે લઈ લીધું, તેથી નિમિત્તથી જુદું ઉપાદાન પણ નહીં રહે. એ રીતે નિમિત્તથી ઉપાદાનનું કાર્ય માનવા જતાં ઉપાદાન અને નિમિત્ત બંને કારણોનો લોપ થઈ જશે. ક્રમાંક 156. પહેલા સ્વરૂપ સન્મુખ થઈને નિર્વિકલ્પ અનુભૂતિ થાય, આનંદનું વેદન થાય, ત્યારે જ યથાર્થ સમ્યક દર્શન થયું કહેવાય. તે સિવાય પ્રતીતિ યથાર્થ કહેવાય નહીં. પહેલા તત્વ વિચાર કરીને દ્રઢ નિર્ણય કરે પછી અનુભૂતિ થાય. તત્વ નિર્ણયમાં જ જેની ભૂલ હોય તેને તો યથાર્થ અનુભૂતિ ક્યાંથી થાય? ન જ થાય. એકલા વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે તે જીવ પણ સમ્યક્ત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્ય સ્વભાવનો મહિમા લાવીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યક દર્શન છે. ક્રમાંક 157. તત્વ વિચારના અભ્યાસથી જીવ સમ્યક દર્શન પામે છે. જેને તત્વનો વિચાર નથી તે દેવશાસ્ત્ર ગુરુને ધર્મની પ્રતીતિ કરે છે, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, વ્રત તપ વગેરે કરે છે, તો પણ સમ્યક્ત્વની સન્મુખ નથી, સમ્યક્ત્વનો અધિકારી નથી, અને તત્વ વિચારવાળો એ વિના પણ સમ્યક્ત્વનો અધિકારી થાય છે. સમ્યક દર્શન માટે મૂળ તો તત્વ વિચારનો ઉદ્યમ જ છે, માટે તત્વ વિચારની મુખ્યતા છે. ક્રમાંક 158. સ્વભાવ સિવાય બીજે ક્યાંય મીઠાશ રહી ગઈ હશે તો તને એ ચૈતન્યની મીઠાશમાં નહીં આવવા દે. પરની મીઠાશ તને ચૈતન્યની મીઠાશમાં વિઘ્ન કરશે. માટે હે ભાઈ, સમજીને પરની મીઠાશ છોડ. ક્રમાંક 159. આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરી ધગશ અને તાલાવેલી જાગે, તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે જ નહીં. પોતાની ધગશના બળે અંતરમાં માર્ગ કરીને તે નિજ શુદ્ધાત્મ સ્વરૂપને પામે જ. ક્રમાંક 160. વ્રત તપ જપથી આત્મપ્રાપ્તિ થશે એ માન્યતા જેમ શલ્ય છે, તેમ શાસ્ત્રાભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જે માન્યતા છે તે પણ શલ્ય છે. આત્મવસ્તુ તરફ દ્રષ્ટિ કરતાં જ આત્મ પ્રાપ્તિ થાય છે. ક્રમાંક 161. જીવ જે વખતે રાગ દ્વેષના ભાવ કરે તે વખતે જ તેને તેના ફળનું આકુળતાનું વેદન હોય છે. માટે કર્તાપણું અને ભોગતાપણું બંને એક સાથે જ છે. લોકો બાહ્ય દૃષ્ટિથી જુએ છે કે આણે પાપ કર્યા તો તે નરકમાં ક્યારે જશે? આ જૂઠું બોલે છે તો એની જીભ કેમ તરત કપાતી નથી? પણ ભાઈ, જે વખતે તે હિંસા અને જૂઠા વગેરેના ભાવ કરે છે તે વખતે જ તેના ભાવમાં આકુળતાનું વેદન હોય છે. આકુળતાનું વેદન છે તે અવગુણનું જ વેદન છે. પોતાના સુખાદી સ્વભાવનો ઘાત કર્યો તેથી તે વખતે જ તેના ભાવમાં ફળ મળી ગયું. તે વખતે જ ગુણની શક્તિનું પરિણમન જે ઘટી ગયું તે જ તેને ઊંધું ફળ મળી ગયું. જે અંતરમાં ફળ આવે છે તે જોતો નથી અને બહારથી ફળ આવે છે તેને જ જુએ છે તે પરાશ્રય દ્રષ્ટિવાળો છે. બહારથી ફળ મળવું તે વ્યવહાર છે. બહારથી ફળ કોઈ વાર લાંબા કાળે અને કોઈ વાર ટૂંકા કાળે મળે છે, પણ અંતરનું ફળ તો તરત જ તે ક્ષણે જ મળી જાય છે. ક્રમાંક 162. આત્મા ત્રિકાળ છે તો તેનો ધર્મ પણ ત્રિકાળ એક રૂપ વર્તે છે. ધર્મનું સ્વરૂપ ત્રણેય કાળે એક જ છે. જૈન ધર્મ એ વસ્તુ સ્વરૂપ છે, અર્થાત આત્માની સાધનામય શુદ્ધતા તે જૈન ધર્મ છે. તેને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહીં. વસ્તુ સ્વરૂપનો નિયમ કાળભેદે ફેરવી શકાય નહીં. કોઈ કાળે વસ્તુ સ્વરૂપ વિપરીત થતું નથી. જેમ ચેતન વસ્તુ જડ કે જડ વસ્તુ ચેતન થઈ જાય એમ કોઈ કાળે પણ બનતું નથી, તેમ જ વિકારી ભાવ છે તેનાથી ધર્મ થઈ જાય એમ પણ કોઈ કાળે બનતું નથી. માટે વસ્તુ સ્વભાવ રૂપ જૈન ધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાતો નથી. ક્રમાંક 163. સમ્યક દ્રષ્ટિને જે અવ્રતાદી ભાવો છે તે કાંઈ કર્મની બળજોરીથી નથી થયા, પણ આત્માએ પોતે સ્વયં તેને કર્યા છે. વિકાર કરવામાં ને વિકાર ટાળવામાં આત્માની જ પ્રભુતા છે. બંનેમાં આત્મા પોતે સ્વતંત્રપણે કરતા છે. જુઓ, રાગાદી રૂપે પરિણમવામાં પણ આત્મા પોતે સ્વતંત્ર પ્રભુ છે એમ કહ્યું. તેનો અર્થ એવો નથી કે રાગ ક્રમબદ્ધ પર્યાયમાં ભલે થયા કરે. રે ભાઈ, શું એકલા વિકારમાં જ પરિણમવાની આત્માની પ્રભુતા કઈ છે કે વિકાર ને અવિકાર બંનેમાં પરિણમવાની આત્માની પ્રભુતા કીધી છે? વિકાર ને અવિકાર બંનેમાં સ્વતંત્રપણે પરિણમવાની મારા આત્માની પ્રભુતા છે. આમ જે નિર્ણય કરે તે પ્રભુ થઈને નિર્મળ રૂપે પરિણમે. વિકારરૂપ અલ્પ પરિણમન હોય તેની તેને રુચિ ન હોય. એકાંત આશ્રવ બંધરૂપ મલિન ભાવે પરિણમે તેણે ખરેખર આત્માની પ્રભુતા જાણી જ નથી. ક્રમાંક 164. મોક્ષ માર્ગમાં વ્યવહારનું અસ્તિત્વ છે પણ તેનો આશ્રય નથી. સાધકની પર્યાયમાં રાગ હોય છે પણ સાધક પણ તેના આશ્રય નથી. ધર્મીને ભૂમિકા અનુસાર રાગ હોય છે પણ રાગ પોતે ધર્મ નથી. ધર્મીને શુભ રાગ રૂપ વ્યવહાર હોય છે પણ તેના આશ્રયે તેઓ લાભ માનતા નથી. જેને સાચો વ્યવહાર છે તેને વ્યવહારની રુચિ હોતી નથી, અને જેને વ્યવહારની રુચિ છે તેને સાચો વ્યવહાર હોતો નથી. જેને દુઃખનું યથાર્થ જ્ઞાન હોય તેને એકલું દુઃખ હોતું નથી, અને જેને એકલું દુઃખ છે તેને તેનું યથાર્થ જ્ઞાન હોતું નથી. સાચા પુરુષાર્થીને અનંત ભવની શંકા હોતી નથી, અને અનંત ભવની શંકાવાળાને સાચો પુરુષાર્થ હોતો નથી. સર્વજ્ઞને જે ઓળખે છે તેને અનંતભવ હોતા નથી, તથા સર્વજ્ઞે તેના અનંતભવ દેખ્યા નથી. ક્રમાંક 165. રે જીવ, તું બાહ્ય વિષયોમાં સુખ માનીને ત્યાં જ આસક્ત થાય છે, પરંતુ આત્મા પણ એક વિષય છે, તેને તું કેમ ભૂલી જાય છે? જેને લક્ષમાં લેતા અતિન્દ્રિય આનંદનું વેદન થાય એવા પરમ શાંત આનંદ સ્વરૂપ સ્વ વિષયને છોડીને દુઃખદાયી એવા પર વિષયોમાં જ તું કાં રાચી રહ્યો છે ભાઈ? હવે તારા સ્વ વિષયની સામે જો, આવા મહાન વિષયને ભૂલી ન જા. મંગલ ઉત્તમ અને સુખદાયી એવા સ્વ વિષયને છોડીને અધ્રુવ અશરણ અને દુઃખદાયી એવા પર વિષયને કોણ આદરે? આ સ્વ વિષયમાં એકાકાર થતાં જ તને એમ થશે કે અહો આવો મારો આત્મા, અને પછી આ સ્વ વિષયના અતિન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના બધા વિષયો તને અત્યંત તુચ્છ લાગશે. ક્રમાંક 166. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, ત્યારે ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થાય છે. પર્યાયના ક્રમ સામુ જોતા ક્રમબદ્ધનો સાચો નિર્ણય થઈ શકે નહીં. જ્ઞાયક તરફ ઢળે છે ત્યારે જ્ઞાયકનો સાચો નિર્ણય થાય છે. એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદ આવે ત્યારે તેને સમ્યક દર્શન થયું છે, સર્વજ્ઞે દેખ્યું છે તેમ થાય. પર્યાય ક્રમબદ્ધ થાય એના નિર્ણયનું તાત્પર્ય જ્ઞાન સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવી એ છે. આત્મા કરતા નથી પણ જ્ઞાતા જ છે. ક્રમાંક 167. મારું સ્વરૂપ નિર્વિકારી છે, વિતરાગ પરમાત્મા જેવા છે તેવો હું છું, એવું નિજ શુદ્ધ સ્વરૂપનું ભાન કર્યું નહીં, તેથી પરિભ્રમણ ટળ્યું નહીં. વ્રતના પરિણામથી પુણ્ય બંધાય, અવ્રતના પરિણામથી પાપ બંધાય, ને આત્માનો સ્વભાવ પર્યાય પ્રગટાવે તો મોક્ષ પર્યાય પ્રગટે. દયા સત્ય વગેરે ભાવ પાપ ટાળવા માટે બરાબર છે, પણ એનાથી હળવે હળવે ધર્મ થશે, ચારિત્ર પ્રકટશે એમ માને તો તે માન્યતા ખોટી છે. આત્માની સમજણ વગર એકે ભાવ ઘટે એમ નથી. ક્રમાંક 168. પરાલંબન દ્રષ્ટિ તે બંધભાવ છે, ને સ્વાશ્રય દ્રષ્ટિ તે જ મુક્તિનો ભાવ છે. સ્વસન્મુખ દ્રષ્ટિ રહેવી તેમાં જ મુક્તિ છે, અને બહિર્મુખ દ્રષ્ટિ થતાં જે વ્રતદાન ભક્તિના ભાવ આવે તે બધા પરાશ્રિત હોવાથી બંધભાવો છે. તે બધા શુભ પરિણામ આવે તે જુદી વાત છે, પણ તેને રાખવા જેવા કે લાભરૂપ માનવા તે પરાશ્રય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. ક્રમાંક 169. મોહી મનુષ્ય જ્યાં એમ મનોરથ સેવે છે કે હું કુટુંબને નાતમાં આગળ આવું, ધન ઘરને છોકરામાં ખૂબ વધવું અને લીલી વાડી મૂકીને મરું, ત્યાં ગૃહસ્થાશ્રમમાં રહેલા ધર્માત્માઓ આત્માની પ્રતીતિ સહિત પૂર્ણતાના લક્ષ્યે આ ત્રણ પ્રકારના મનોરથ સેવે છે. 1. હું સર્વસંબંધથી નિવર્તું. 2. સ્ત્રી આદિ બાહ્ય પરિગ્રહ તથા વિષય કષાયરૂપ અભ્યંતર પરિગ્રહનો સ્વસન્મુખતાના પુરુષાર્થ વડે ત્યાગ કરીને નિર્ગ્રંથ મુનિ થાઉં. અને 3. હું અપૂર્વ સમાધિ મરણ પ્રાપ્ત કરું. ક્રમાંક 170. એક એક ગુણનું પરિણમન સ્વતંત્ર સીધું થતું નથી, પણ અનંત ગુણમય અભેદ દ્રવ્યનું પરિણમન થતાં સાથે ગુણોનું પરિણમન થાય છે. એક એક ગુણ પર દ્રષ્ટિ મૂકતા ગુણ શુદ્ધ પરિણમતો નથી, પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકતા અનંત ગુણોનું નિર્મળ પરિણમન થાય છે. ગુણભેદ ઉપરની દ્રષ્ટિ છોડીને અનંત ગુણમય દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતાં દ્રવ્ય પર્યાયમાં શુદ્ધ રૂપે પરિણમે છે. ક્રમાંક 171. જીનવાણીમાં મોક્ષ માર્ગનું કથન બે પ્રકારે છે. અખંડ આત્મસ્વભાવના અવલંબને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગ પ્રગટ્યો તે સાચો મોક્ષ માર્ગ છે, અને તે ભૂમિકામાં જે મહાવ્રતાદિના રાગ વિકલ્પ છે તે મોક્ષ માર્ગ નથી, પણ તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહેલ છે. આત્મામાં વીતરાગ શુદ્ધિરૂપ જે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થયો તે સાચો અનુપચાર શુદ્ધ ઉપાદાન અને યથાર્થ મોક્ષ માર્ગ છે, અને તે વખતે વર્તતા 28 મૂળ ગુણ વગેરેના શુભ રાગને તે સહચર તેમજ નિમિત્ત હોવાથી મોક્ષ માર્ગ કહેવો તે ઉપચાર છે, વ્યવહાર છે. પંડિત શ્રી ટોડરમલજીએ કહ્યું છે ને, મોક્ષ માર્ગ તો કંઈ બે નથી. મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષ માર્ગને મોક્ષ માર્ગ નિરૂપિત કર્યો છે તે નિશ્ચય મોક્ષ માર્ગ છે, અને જ્યાં મોક્ષ માર્ગ તો છે નહીં પરંતુ મોક્ષ માર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષ માર્ગ છે. કારણ કે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય, ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષ માર્ગ જાણવો, પરંતુ એક નિશ્ચય મોક્ષ માર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષ માર્ગ છે, એમ બે મોક્ષ માર્ગ માનવા મિથ્યા છે. ક્રમાંક 172. સમ્યક દ્રષ્ટિ એટલે જેને આત્માના પૂર્ણ સ્વભાવનો અંદરમાં વિશ્વાસ લાવીને આત્માનું સાચું શ્રદ્ધાન સમ્યક દર્શન થયું હોય તે. હું જ્ઞાન આનંદાતી અનંત શક્તિઓથી ભરપૂર પદાર્થ છું, એમ પહેલા ભરોસો આવ્યો ત્યારે અંદર આત્માનો અનુભવ થયો. પૂર્ણ સ્વભાવને ગ્રહણ કરવાથી અંદર વિશ્વાસ થાય છે. અનાદિથી જીવનો વિશ્વાસ વર્તમાન પર્યાયમાં છે, પણ એ પર્યાય જ્યાં છે ત્યાં જ પાછળ ઊંડે એના તળિયે આખી પૂર્ણ વસ્તુ છે. અનંત અનંત અપરિમિત શક્તિઓનો તે સાગર છે. એનો જેને અંદર વિશ્વાસ આવે અને જે અંતર અનુભવમાં જાય તેને સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. ક્રમાંક 173. હું શુદ્ધ છું, શુદ્ધ છું એવી ધારણાથી કે એવા વિકલ્પથી પર્યાયમાં આનંદ ઝરતો નથી. પર્યાયમાં આનંદ ન ઝરે ત્યાં સુધી જ્ઞાન સાચું નથી. આત્માનો પરમાર્થ સ્વભાવ લક્ષમાં લઈને પર્યાય તેમાં અભેદ થતાં જ પર્યાયમાં પરમ આનંદના મોતી ઝરે છે. દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે એમ જ્યાં દ્રષ્ટિમાં લીધું ત્યાં પર્યાયમાં પણ શુદ્ધતા થઈ ગઈ. ક્રમાંક 174. ત્રિકાળી સત ચૈતન્ય પ્રભુ તારું ધ્રુવ તત્વ એની દ્રષ્ટિ તે કદી કરી નથી. વર્તમાન રાગાદિની કે ઓછા જાણપણા વગેરેની જે હાલત છે, દશા છે, તે ક્ષણિક અવસ્થા ઉપર તારે દ્રષ્ટિ છે. પરને પોતાનું માને તે તો મોટી ભ્રમણા છે જ, પરંતુ જાણવા દેખવાની વર્તમાન દશા જે તારી કરેલી છે તારી છે, તારામાં છે, તારા દ્રવ્યનો વર્તમાન અંશ અવસ્થા છે તેના ઉપર દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ તે પણ મિથ્યાત્વ છે. એ પર્યાય દ્રષ્ટિ અનાદિની છે. પર્યાય પરની દ્રષ્ટિ છોડી ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ ઉપર તારી દ્રષ્ટિ કદી આવી નથી. મિથ્યાત્વ ને રાગાદિના દુઃખથી છૂટવાનો વિકલ્પ તોડવાનો બીજો કોઈ ઉપાય નથી. અંતર
ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વભાવની શુદ્ધ જ્ઞાયક પરમ ભાવની દ્રષ્ટિ કરવી તે એક જ ઉપાય છે. ક્રમાંક 175. જેમ દૂધપાકના સ્વાદ આગળ લાલ જુવારના રોટલાનો સ્વાદ ન આવે, તેમ જેણે આનંદ સ્વરૂપ નિજ જ્ઞાયક પ્રભુના સ્વાદ લીધા છે તેને જગતની કોઈ ચીજમાં પ્રેમ લાગતો નથી, રસ આવતો નથી, એકાકાર પણ થતું નથી. સ્વસ્વભાવ સિવાય જેટલા વિકલ્પ અને બાહ્ય જ્ઞેયો તે બધાનો રસ તૂટી ગયો છે. ક્રમાંક 176. કોઈને એમ લાગે કે જંગલમાં મુનિરાજને એકલા એકલા કેમ ગમતું હશે. અરે ભાઈ, જંગલ વચ્ચે નિજાનંદમાં ઝૂલતા મુનિરાજો તો પરમ સુખી છે. જગતના રાગ દ્વેષનો ઘોંઘાટ ત્યાં નથી. કોઈ પર વસ્તુ સાથે આત્માનું મિલન જ નથી, એટલે પરના સંબંધ વગર આત્મા સ્વયમેવ એકલો પોતે પોતામાં પરમ સુખી છે. પરના સંબંધથી આત્માને સુખ થાય એવું તેનું સ્વરૂપ નથી. સમ્યક દ્રષ્ટિ જીવો પોતાના આવા આત્માને અનુભવે છે અને તેને જ ઉપાદેય જાણે છે. ક્રમાંક 177. જ્ઞાન સ્વરૂપ આત્મા છે. એવા ગુણગુણીના ભેદનો વિકલ્પ આત્માનો અનુભવ કરવા જતાં વચ્ચે આવશે ખરો, પણ તેનો આશ્રય સમ્યક દર્શનમાં નથી. સમ્યક દ્રષ્ટિ તે વિકલ્પરૂપ વ્યવહારનું શરણ લઈને અટકતા નથી, પણ તેને છોડવા જેવું સમજીને અંતરમાં શુદ્ધાત્માને તે વિકલ્પથી જુદો અનુભવે છે. આવો અનુભવ તે જ વીતરાગનો માર્ગ છે. મોક્ષ મહેલ માટે આત્મામાં સમ્યક દર્શન રૂપી શિલાન્યાસ કરવાની આ વાત છે. સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્ય દેવે જૈન ધર્મનું રહસ્ય બતાવતા કહ્યું છે ને, વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત શુદ્ધ નય ભૂતાર્થ છે. વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત શુદ્ધ નય ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. નિશ્ચય વ્યવહાર સંબંધી બધા ઝઘડા ઉકલી જાય ને આત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવા ભાવો આ ગાથામાં ભર્યા છે. ક્રમાંક 178. સ્વસ્વભાવ સન્મુખનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. એકલા પર સન્મુખનું જ્ઞાન તે અજ્ઞાન છે, કારણ કે સ્વસ્વભાવની સંપૂર્ણતાના ભાન વિના એક સમયની પર્યાયની અપૂર્ણતામાં પૂર્ણતા માની છે. તેથી પૂર્ણ સ્વભાવને લક્ષમાં લઈ પૂર્ણ સાધ્યને સાધવું. ક્રમાંક 179. આત્માને યથાર્થ સમજવા માટે પ્રમાણ નય નિક્ષેપરૂપ શુભ વિકલ્પનો વ્યવહાર વચ્ચે આવ્યા વિના રહેતો નથી, પણ આત્માના એકપણાના અનુભવ વખતે તે વિકલ્પ છૂટી જાય છે, તેથી તે અભૂતાર્થ છે. આત્માને મદદગાર નથી. વસ્તુનો અભેદપણે નિર્ણય કરવા જતા અને તેમાં એકાગ્રપણે ઠરવા જતા વચ્ચે નવ તત્વ તથા નય પ્રમાણ વગેરેના રાગ મિશ્રિત વિચારો આવ્યા વિના રહેતા નથી, પણ તેનાથી અભેદમાં જવાતું નથી. આંગણું છોડે ત્યારે ઘરમાં જવાય છે, તેમ વ્યવહારરૂપ આંગણું છોડે ત્યારે સ્વભાવરૂપ ઘરમાં જવાય છે. ક્રમાંક 180. પાંચ ઇન્દ્રિયો સંબંધી કોઈ પણ વિષયોમાં આત્માનું સુખ નથી, સુખ તો આત્મામાં જ છે. આમ જાણીને સર્વ વિષયોમાંથી સુખબુદ્ધિ ટળે ને અસંગી આત્મસ્વરૂપની રૂચિ થાય ત્યારે જ વાસ્તવિક બ્રહ્મચર્ય જીવન હોય. બ્રહ્મ સ્વરૂપ આત્મામાં જેટલે અંશે પરિણમન આત્મિક સુખનો અનુભવ થાય તેટલે અંશે
બ્રહ્મચર્ય જીવન છે. જેટલી બ્રહ્મમાં ચર્યા તેટલો પર વિષયોનો ત્યાગ હોય છે. જે જીવ પર વિષયોથી ને પરભાવોથી સુખ માનતો હોય તે જીવને બ્રહ્મચર્ય જીવન હોય નહીં, કેમ કે તેને વિષયોના સંગની ભાવના પડી છે. ખરેખર આત્મસ્વભાવની રુચિની સાથે જ બ્રહ્મચર્ય વગેરે સર્વગુણોના બીજડા પડેલા છે. માટે સાચું બ્રહ્મજીવન જીવવાના અભિલાષી જીવોનું પહેલું કર્તવ્ય એ છે કે અતિન્દ્રિય આનંદથી ભરપૂર અને સર્વ પર વિષયોથી ખાલી એવા પોતાના આત્મસ્વભાવની રુચિ કરવી, તેનું લક્ષ્ય કરવું, તેનો અનુભવ કરીને તેમાં તન્મય થવાનો પ્રયત્ન કરવો. ક્રમાંક 181. હે મોક્ષના અભિલાષી, મોક્ષનો માર્ગ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ છે. તે સમ્યક દર્શન આદિ શુદ્ધ ભાવરૂપ મોક્ષ માર્ગ અંતર્મુખ પ્રયત્ન વડે સધાય છે એમ ભગવાને ઉપદેશ્યું છે. ભગવાને પોતે પ્રયત્ન વડે મોક્ષ માર્ગને સાધ્યો છે ને ઉપદેશમાં પણ એમ જ કહ્યું છે કે મોક્ષનો માર્ગ પ્રયત્ન સાધ્ય છે. માટે તું સમ્યક દર્શનાદિ શુદ્ધ ભાવોને જ મોક્ષનો પંથ જાણીને સર્વ ઉદ્યમ વડે તેને અંગીકાર કર. હે ભાઈ, સમ્યક દર્શનાદિ શુદ્ધ ભાવોથી રહિત એવા દ્રવ્યલિંગથી તારે શું સાધ્ય છે? મોક્ષ તો સમ્યક દર્શનાદિ શુદ્ધ ભાવોથી જ સાધ્ય છે. માટે તેનો પ્રયત્ન કર.